शासनों की तरह पूजा उपाध्याय श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्न परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्।
जैन सिद्धांत प्रश्नोत्तर माला भाग बीजो प्रश्न 79 क्वेश्चन 79 पानु 39 कंप्यूटर में गो टू पेज नंबर 300 कंप्यूटर में गो टू पेज नंबर 300 नयनी बात चाले छे। अहीं प्रश्न 79 में कहू के आध्यात्मिक दृष्टिए व्यवहार नयनु स्वरूप कहो, आध्यात्मिक दृष्टिए व्यवहार नयनु स्वरूप केवू छे, एमां सद्भूत व्यवहार नयनी बात करी आपणे उपचरित अने अनुपचरितनी, हवे असद्भूत व्यवहार नयनी बात छे तो त्रीजा नंबर पर छे उपचरित असद्भूत व्यवहार नय। सद्भूत व्यवहार नयनी बात करी हवे उपचरित असद्भूत व्यवहार नयनी बात करे छे तो असद्भूत व्यवहार नय में पहलो उपचरित लीधो छे पछी अनउपचरित लेशे। असद्भूत व्यवहार नय छे एटले पहली बात तो मन में ये आवी जाए कि जे छे नहीं अने एनी वात करवी छे अने ए पण पाछी उपचार थी एटले ख्याल छे एवी रीते एटले अहींया उत्तर में कहू कि उपचरित असद्भूत व्यवहार ने एम साधक एम जाने छे के हजी मारा पर्याय में विकार थाय छे, हजी मारा जे कई पर्यायो थई रहा छे, जितली कई मारी पर्यायो बधी थई रही छे ए बधी पर्यायो में मने हजी विकार थाय छे एम साधक जाने छे, अने तेमा जे व्यक्त राग बुद्धिपूर्वकनो राग प्रगट ख्यालमां पकड़ी शकाय छे, जे एने पोताने पण ख्याल आवे छे कि आ मारो राग छे, आ मैं जे कर्युं एमां आ पर्यायमां आ राग छे, एने पोताने पण ख्यालमां आवे छे ए बुद्धिपूर्वकनो राग प्रगट छे अने ए ख्यालमां पकड़ी शकाय छे, तेवा बुद्धिपूर्वकना विकारने आत्मानो जाणवो ए छे तो आत्मानो नहीं, आत्मानो तो ये नथी ज, केम के आत्मानो तो निश्चय थी तो शुं होय तो शुद्ध भाव ज होय, आत्मा शुद्ध भाव रूपे ज परिणमे एने कोई राग के द्वेष कहीं छे ज नहीं, एटले ए रीते ए असद्भूत व्यवहार नय थाय छे, पण अहींया एने आत्माना जाणवानुं कह्युं छे अने पाछुं उपरथी एम पण कह्युं छे कि एने ख्यालमां पण आवे छे कि आ राग थई रह्यो छे, एवं बुद्धिपूर्वकना ए विकारने आत्मानो जाणवामां आवे तो एने उपचरित असद्भूत व्यवहार नय कहेवामां आवे। असद्भूत व्यवहार नय छे, राग जे छे ते एनो छे ज नहीं अने पाछो ए पकड़ी शकाय ख्यालमां आवी सके एवो राग छे, एने पोताने ख्यालमां आवे छे कि आ राग छे एम एने ए पकड़े छे कि आ द्वेष छे, आ मारो राग छे अथवा आ मारो द्वेष भाव छे एम ए ज्यारे एने पकड़े छे एटले खरेखर ए राग के द्वेष एना छे ज नहीं, एटले ए असद्भूत व्यवहार नयनुं कथन छे अने एमा पण पाछा एने ए पकड़ी सके छे बुद्धिपूर्वक ए विकार एने लागे छे एनो, एटले एवो उपचार करवामां आव्यो कि ए मारो छे एवुं एने ख्यालमां आवे छे, ए उपचार थयो એટલે એવા ઉપચાર સહિત અસદભૂત વ્યવહાર નહીં. અહીંયા કહ્યો છે કે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. હવે બીજો છે અનઉપચરિત, ઉપચાર વિના અસદભૂત વ્યવહાર નહીં. અનઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. જે સમયે બુદ્ધિપૂર્વકનો વિકાર છે તે સમયે પોતાના ખ્યાલમાં ન આવી શકે એવો અબુદ્ધિપૂર્વકનો વિકાર પણ છે તેને જાણવો તે અનઉપચરિત અસદભૂત વ્યવહાર નય છે. જુઓ શાસ્ત્રમાં વચન આવે છે કે સાતમે ગુણ સ્થાનકે મુનિને જે રાગ છે તે કેવો છે, અબુદ્ધિપૂર્વકનો રાગ છે. એટલે કે મુનિને પોતાને ખ્યાલમાં ન આવે એવો રાગ છે. કેમ કે મુનિ નિર્વિકલ્પ દશામાં ધ્યાનની દશામાં સ્વરૂપનું સ્વસંવેદન માણી રહ્યા છે, પોતાના આત્મામાં ઉતરી ગયા છે. એ દશા સાતમા ગુણસ્થાનની છે. એટલે સાતમા ગુણસ્થાને એ મુનિ પોતે પોતાના સ્વરૂપમાં ઊંડા ઉતરી ગયા છે ત્યારે એમને બુદ્ધિપૂર્વક ખ્યાલમાં આવે એવો કોઈ રાગ હોતો નથી. તો પછી એ રાગ ખ્યાલમાં કોને આવે છે કે એમને રાગ છે? એ તો સૂક્ષ્મ પ્રકારનો એવો રાગ છે કે જે બુદ્ધિથી ખ્યાલમાં નથી આવતો, જણાતો નથી. એવો રાગ માત્ર કેવળી ભગવાનના જ્ઞાનમાં એ ખ્યાલમાં આવે છે. કેવળી ભગવાનનું જ્ઞાન જગતના બધા પદાર્થોને બધી પર્યાયોને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુને પણ જાણે એવું છે. જ્ઞેય માત્રને જાણનારું કેવળી ભગવાનનું જ્ઞાન છે. તો એમાં એ મુનિના સૂક્ષ્મ રાગ જે મુનિને પોતાને પણ ખ્યાલ આવતો નથી તેવા એને અબુદ્ધિપૂર્વકના રાગ કહેવામાં આવે. એવા અબુદ્ધિપૂર્વકના રાગને કે જ્યારે મુનિ પોતે ધ્યાનમાં છે, સાતમે ગુણસ્થાને છે અને બીજો કોઈ રાગ એમને છે જ નહીં, એવી સ્થિતિમાં જે રાગ વર્તે છે એ અબુદ્ધિપૂર્વકનો રાગ છે. આવો અબુદ્ધિપૂર્વકનો રાગ એ મુનિને તો ખ્યાલમાં નથી આવતો, માત્ર એ કેવળી ગમે છે એવો અબુદ્ધિપૂર્વકનો રાગ એક હોય છે. અને બીજું છઠ્ઠે ગુણસ્થાને હોય ત્યારે મુનિને પોતે જાણે તેવા રાગ હોય છે. એટલે શુભ ભાવ છે એને મુનિ જાણે છે કે આ ભાવ છે તે ભાવ મારાથી જુદો છે, એ શુભ રાગ છે એવું એ જાણે છે. એ છઠ્ઠે ગુણસ્થાનકે એમને બુદ્ધિપૂર્વકનો રાગ હોય છે. હવે જ્યારે છઠ્ઠે ગુણસ્થાનકે બુદ્ધિપૂર્વકનો રાગ હોય છે એ વખતે પણ અબુદ્ધિપૂર્વકનો રાગ તો છે જ, એમ નથી કે છઠ્ઠે માત્ર બુદ્ધિપૂર્વક રાગ હોય અને અબુદ્ધિપૂર્વકનો રાગ ન હોય એમ નથી. છઠ્ઠે ગુણસ્થાનકે બંને હોય છે, બુદ્ધિપૂર્વકનો રાગ પણ હોય કે જે એમને જણાય છે એવો, અને એ જ વખતે એમને પોતાને ન જણાય એવો કેવળી ગમ્ય એવો અબુદ્ધિપૂર્વકનો પણ રાગ હોય છે. એટલે બંને રાગ છઠ્ઠે ગુણસ્થાનકે હોય છે, જે બુદ્ધિપૂર્વકનો વિકાર કહી શકાય અને અબુદ્ધિપૂર્વકનો વિકાર કહી શકાય. એવા બંને વિકાર જે સુપ્રભાવ છે એ મુનિને છઠ્ઠા ગુણસ્થાને હોય છે. તો અહીંયા અનઉપચરિત અસદભૂત વ્યવહાર નય છે એમાં એ વાતને લીધી છે કે જે સમયે બુદ્ધિપૂર્વકનો વિકાર છે છઠ્ઠે ગુણસ્થાનકે તે સમયે પોતાના ખ્યાલમાં ન આવી શકે એવો અબુદ્ધિપૂર્વકનો વિકાર પણ છે અને તેને જાણવો તે અનઉપચરિત અસદભૂત વ્યવહાર નય છે. તો આ રીતે ઉપચરિત અને અનઉપચરિત અસદભૂત વ્યવહારને દર્શાવવામાં આવ્યો. અસદભૂત કેમ છે કે રાગ એના પોતાના નથી, જીવના રાગ નથી. આત્મામાં રાગ થાય કે દ્વેષ થાય એવો એક પણ ગુણ નથી. આત્મા રાગ કે દ્વેષ કરે એવું આત્મામાં કંઈ નથી. આત્મા રાગ અને દ્વેષને જન્મ આપતા નથી. આત્માના કોઈ પણ ભાવો રાગ દ્વેષને ઉત્પન્ન કરનારા નથી. એટલે એ અસદભૂત છે. એ વાત બરાબર નથી. અને પછી એમાં ઉપચારથી અને અનઉપચારથી વાત કરવી હતી એટલે જે પોતાને ખ્યાલમાં આવે છે એમ એ માને છે કે આ મારો છે, એવો ઉપચાર કરી શકે છે, એ ઉપચરિત છે. અને પોતાને ખ્યાલમાં નથી આવતો એવો જે છે તેમાં કોઈ ઉપચાર કરવામાં આવ્યો નથી, પણ એ અબુદ્ધિપૂર્વકનો જે રાગ છે એ અસદભૂત વ્યવહારનય છે. તો આ રીતે અસદભૂત વ્યવહારનયના બે ભાગ આપણે સમજ્યા, ઉપચરિત અને અનઉપચરિત. એટલે અહીંયા આ રીતે વ્યવહારનયનો વિસ્તાર પણ આપણે પૂરો કર્યો. હવે અહીંયા બીજા પ્રશ્નો દ્વારા વધારે આપણને સ્પષ્ટતા કરે છે. પ્રશ્ન 80માં વાત કરે છે કે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નયનો વિષય શું છે. આપણે પહેલા તત્વાર્થ સૂત્રમાંથી દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય એના જુદા જુદા નામો અને એ વિશે આપણે વિસ્તાર કર્યો છે. અહીંયા ફરીથી એ વાત આવે છે એટલે થોડું પુનરાવર્તન થશે. શું કહે છે કે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નયનો વિષય શું છે? તો કે દ્રવ્યાર્થિક નયનો વિષય ત્રિકાળી દ્રવ્ય છે અને પર્યાર્થિક નયનો વિષય ક્ષણિક છે. દ્રવ્યાર્થિક નયનો વિષય ત્રિકાળી દ્રવ્ય છે અને પર્યાર્થિક નયનો વિષય ક્ષણિક છે. દ્રવ્યાર્થિક નયના વિષયમાં ગુણ જુદો નથી, ગુણ એ જુદો નથી. દ્રવ્યાર્થિક નયમાં આપણે ગુણને જુદા નથી કરતા. દ્રવ્યાર્થિક નયના વિષયને આપણે કેવો ગણીએ છીએ? સત્યાર્થ ગણીએ છીએ, ભૂતાર્થ ગણીએ છીએ. જ્યારે પર્યાર્થિક નયના વિષય છે એને અસત્યાર્થ અભૂતાર્થ કહીએ છીએ. દ્રવ્યાર્થિક નય છે એનો વિષય ત્રિકાળી છે અને પર્યાર્થિક નયનો વિષય ક્ષણિક છે. દ્રવ્યાર્થિક નયનો વિષય છે તે સ્વનો છે, જ્યારે પર્યાર્થિક નયનો વિષય છે તે ક્ષણિક છે એટલે એ પરનો છે એમ લેવામાં આવ્યું. પણ દ્રવ્યાર્થિક નયની અંદર પણ જે એક સમયની પર્યાય જે રહેલી છે તે એટલે કે જે ત્રિકાળ જે રહેવાવાળી પર્યાય છે એ વખતે પણ છે જ. એ પર્યાયને લઈને વાત નથી કરી, એમાં આવી જાય છે, સમાઈ જાય છે. પણ અહીંયા તો જે ક્ષણિક પર્યાયો જે થઈ રહી છે, જે પરના લક્ષ્ય થઈ રહી છે, એ બધા પર્યાર્થિક નયના વિષય તરીકે લેવામાં અહીંયા આવ્યા છે. એટલે પર્યાર્થિક નયનો વિષય છે તે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. જ્યારે દ્રવ્યાર્થિક નયનો વિષય છે તે સત્યાર્થ છે, ભૂતાર્થ છે, એ સ્વને લક્ષે છે. જ્યારે પર્યાર્થિક નયનો વિષય પરને લક્ષે છે. આ વાત આપણે તત્વાર્થ સૂત્રમાંથી સમજ્યા હતા, એને ફરી પાછી અત્યારે આપણે યાદ કરી અને અહીંયા આગળ વાંચીએ. અહીંયા કહે છે કે દ્રવ્યાર્થિક નયના વિષયમાં ગુણ જુદો નથી. જો ગુણને જુદા પાડીશું તો શું થશે? ભેદ થશે. તો ભેદ થશે અને ભેદ એટલે વ્યવહાર થઈ જાય છે. તો આપણે એ વખતે પણ સમજ્યા હતા નિશ્ચય નયની અંદર દ્રવ્યાર્થિક નય આપણે અને પર્યાર્થિક નય એવા બે ભાગ લીધા હતા. અને એમાં આપણે એ વાત સમજ્યા કે એ ભેદ પાડીને જે કંઈ કથન કરવામાં આવે છે તો વ્યવહાર નય થઈ જાય છે. તો અહીંયા દ્રવ્યાર્થિક નયના વિષયમાં ગુણ જુદો નથી, કેમ કે ગુણને જુદો પાડી લક્ષમાં લેતા વિકલ્પ ઉઠે છે અને વિકલ્પ થાય એટલે બીજું પણ થાય કે એ પર્યાર્થિક નયનો વિષય પણ થઈ જાય. વિકલ્પ ઉઠે એટલે એક વિકલ્પ છે એ વિકલ્પનો ભાવ થાય છે એટલે એ પર્યાય થઈ અને એ પર્યાય છે એ પર્યાર્થિક નયનો વિષય થઈ જાય છે. આ મોક્ષશાસ્ત્રમાંથી જ લેવામાં આવ્યું છે, તત્વાર્થ સૂત્રમાંથી જ આ વાત લેવામાં આવી છે એટલે મોક્ષશાસ્ત્રમાંથી આ લીધું છે, વાત અહીંયા લીધી છે. એના પછી પ્રશ્ન 81ની પહેલા એક બીજું પણ આપ્યું છે અહીંયા કે દ્રવ્યાર્થિક નયને નિશ્ચય નય અને પર્યાર્થિક નયને વ્યવહાર નય કહે છે. આ વાત આપણે આવી ગઈ છે. તો હવે આગળ પ્રશ્ન 81 લઈએ. એમાં કહે છે કે નિશ્ચય નય અને વ્યવહાર નય એ બંનેના ગ્રહણ ત્યાગમાં શું વિવેક રાખવો જરૂરી છે? આપણે આ બધો નયનો અભ્યાસ કરીએ છીએ એ પોતાના સ્વરૂપને વધારે સારી રીતે સમજીએ અને એમાં જઈએ, સ્વરૂપનું ભાન અને જ્ઞાન થાય, સંવેદન થાય એ માટે આ નયોને આપણે સમજી રહ્યા છીએ. એટલે આધ્યાત્મિક અપેક્ષા પણ એની સાથે સાથે સમજવી જોઈએ ને. એટલે આ પ્રશ્નનો જવાબ છે તે તે રીતે ઉપયોગી થાય એવો છે કે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એ બંનેના ગ્રહણ ત્યાગમાં સો વિવેક રાખવો જરૂરી છે. જ્ઞાન બંને નયોનું કરવું, જો સ્પષ્ટ છે, જ્ઞાન નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં બંનેનું કરવું, પણ તેમાં પરમાર્થે નિશ્ચય નહીં આદરણીય છે એમ શ્રદ્ધા કરવી. વ્યવહારથી જે વાત કહેવામાં આવી છે એ જ્ઞાન કરવા માટે સમજવા માટે છે, નિશ્ચય નહીં આખો વ્યવહાર દ્વારા સમજાવવામાં આવ્યો છે. કેમ કે ભેદ પાડીને કહેવામાં આવે છે, ક્રમમાં કહેવામાં આવે છે, એટલે એ બધું વ્યવહાર નહીં થઈ જાય છે. જ્યારે નિશ્ચય નહીં છે તે આદરણીય છે, કેમ કે એમાં કોઈ ભેદ પાડીને કથન કહેવામાં આવ્યું નથી. જે વાત સત્ય છે અને આત્માને લક્ષે છે, જે દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે એ વાત છે, એટલે આદરણીય તો એ જ છે. શુદ્ધ નયનો વિષય એ નિશ્ચય નય છે, એ આદરણીય છે. એટલે પરમાર્થે તો નિશ્ચય નયને આદરણીય કરવો, વ્યવહાર નય છે એ જાણવો, પણ એ જાણવા સિવાય એથી વિશેષ એને કંઈ સમજવો નહીં. એમ ન માનવું કે વ્યવહાર નયના વિષયને પહેલા ગ્રહણ કરીએ અને પછી ધીરે 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 એમાંથી નિશ્ચય નયના વિષય એવા ભગવાન આત્માને પ્રાપ્ત કરી શકાશે એમ ઊંધી શ્રદ્ધા ન કરવી. નિશ્ચય નય જ આદરણીય છે, એ જ પ્રાપ્ત કરવા જેવો છે, પરંતુ સમજવા માટે આપણે વિસ્તાર કરીએ છીએ એટલે એવો વ્યવહાર નહીં આવે છે. સાત તત્વ કે નવ તત્વની વાત આપણે કરીએ છીએ અને જે વિસ્તાર કરીએ છીએ અને જે સમજીએ છીએ, જે આપણે ગઈકાલે અષ્ટપાવડની ગાથા 114ની અંદર સ્વાધ્યાયમાં ખૂબ વિસ્તાર કરીને જે સમજ્યા, સાત નહીં, એ બધું જે સમજવું થયું એ વ્યવહાર નહીં થયો, એ બધો વ્યવહાર નહીં થયો. પણ એ વ્યવહાર નહીં દ્વારા જે ભાવના કરવાની વાત કરવામાં આવી કે એ એમ સમજીને આત્માની ભાવના કરવી, દરેક વસ્તુ દરેક તત્વને સમજી અને જે આત્માની ભાવના કેવી રીતે કરવી, એ જે વાત કહેવામાં આવી એ આત્મભાવના તે નિશ્ચય નહીં. આત્માની ભાવના કરવી તે નિશ્ચય નહીં, એટલે આશ્રય કરવા લાયક આદરણીય એ નિશ્ચય નહીં છે. એટલે પરમ આત્મ સ્વરૂપ કે આત્માની ભાવના કરવી એ નિશ્ચય નહીં છે, તે આદરણીય છે. પણ એની સમજીને જે શ્રદ્ધા વ્યવહાર કરવામાં આવે એ બધો વ્યવહાર નહીં છે, એ જાણવો, એટલે નય બંને રૂપે જાણવા, નિશ્ચય નય અને વ્યવહાર નય બંનેને જાણવા, બધા નયોથી જ્ઞાન કરવું તે પ્રમાણ જ્ઞાન છે. પણ પ્રમાણ જ્ઞાન છે એ દ્વારા આત્મામાં જવાશે નહીં, કેમ કે ભેદ પાડીને જાણવાનું કરવામાં આવે તો અખંડ એક આત્મ સ્વરૂપ તરફ દ્રષ્ટિ થતી નથી. દ્રષ્ટિનો વિષય તો એક જ હોય, એક ઉપર જ એકાગ્રતા કરી શકાય, એકને જ અગ્ર કરીને એનું ધ્યાન કરી શકાય. એટલે આદરણીય તો નિશ્ચય નહીં છે, પણ જ્ઞાન તો બંનેનું કરવું. હવે એના સંબંધી જે વાતો થોડી લીધી છે અહીંયા, એ પણ બહુ સરસ ઊંચી બધી વાતો પસંદ કરીને અહીંયા મૂકવામાં આવી છે, તો એ પણ સાથે લઈએ. અહીંયા કહે છે કે શ્રી મોક્ષમાં મોક્ષ પાવડમાં કહ્યું છે કે અષ્ટપાવડમાં મોક્ષ પાવડનો અધિકાર છે, એની ગાથા 31મી અહીંયા લઈ અને વાત કરી છે કે જો સુત્તો વ્યવહારે સો જોઈ જગણે સકત જમ્મી, જો જગદી વ્યવહારે સો સુત્તો અપણો કજ્જે. એનો અર્થ છે કે જે યોગી વ્યવહારમાં સૂતો છે તે પોતાના કાર્યમાં જાગે છે, અને જે વ્યવહારમાં જાગૃત રહે છે તે પોતાના કાર્યમાં એટલે કે આત્મકાર્યમાં સૂતો છે. બહુ સરસ ગાથા છે, આપણે બે મિનિટ એનો પણ વિચાર કરીએ. જે પોતાના કાર્યમાં જાગે છે, પોતાનું કાર્ય શું છે? પોતાના સ્વરૂપની પ્રાપ્તિનું કાર્ય એ પોતાનું કાર્ય છે. એ કાર્યમાં જે જાગે છે એવો યોગી, એવો મુનિ એ વ્યવહારમાં સૂતો છે. વ્યવહાર શું છે? કે જગતના પદાર્થો તરફ દ્રષ્ટિ કરી એની સાથે જોડાઈ અને એનું જ્ઞાન કરવું, એમાં એકત્વ બુદ્ધિ કરવી, એ બધો વ્યવહાર છે. અથવા તો એ જગતના પદાર્થો અથવા તો એ જગત સંબંધીના જ્ઞાન, એના તરફ લક્ષ કરવું, એ બધો વ્યવહાર છે. અથવા તો આગળ વધીને એટલે સુધી પણ આપણે કહી શકીએ કે જે દ્રવ્ય સ્રોત જે છે એના અર્થ કરવા, સમજાવવું, સમજવું વગેરે પણ એ વ્યવહાર છે. નિશ્ચય તો એ છે, પોતાનું કાર્ય તો એ છે કે એ પોતે પોતાના સ્વરૂપમાં સ્વસંવેદનરૂપ લીનતાને એકતા કરે, એ પોતાનું કાર્ય છે. જો એ મુનિ ભણાવવા બેસી જાય છે, શાસ્ત્ર લખવા બેસી જાય છે, તો પણ એ કાર્ય એનું નથી, એટલે એ પણ વ્યવહાર છે. અને એવા કાર્યમાં જ્યારે એ જાગૃત છે ત્યારે એ પોતાના કાર્યમાં સૂતો છે, એટલે પોતાનું કાર્ય કરી રહ્યો નથી. પોતાનું કાર્ય તો પોતાના સ્વરૂપમાં લીનતાને સ્થિરતા કરવાનું છે, એ કાર્ય જ પોતાનું છે. એટલે એ પોતે નિશ્ચયથી જેવું પોતાનું કાર્ય, આત્મસ્વરૂપની ભાવના, આત્મસ્વરૂપમાં રહેવું, આત્મસ્વરૂપમાં રમવું, સ્વભાવમાં એકત્વ કરવું, એ કાર્ય એનું પોતાનું છે. એ કાર્યમાં એ જાગૃત નથી, અને બાહ્ય કાર્યમાં જે એ જાગૃત છે તો એ વ્યવહારમાં જાગૃત કહેવાય. એટલે અહીંયા કહે છે કે જે યોગી એ વ્યવહારમાં સૂતો છે, એટલે સર્વ પ્રકારનો વ્યવહાર ત્યાગી અને પોતે પોતાના આત્મામાં ગયો છે, તે પોતાના કાર્યમાં જાગે છે. એટલે એ નિશ્ચયથી પોતાના સ્વરૂપમાં ગયો છે, એને નિશ્ચય લઈને ગ્રહણ કર્યો છે. અને જે વ્યવહારમાં જાગૃત રહે છે, એટલે વ્યવહાર એટલે આપણે જે અનેક પ્રકારે જે વ્યવહારની વાત કરી એવા કોઈ પણ પ્રકારે વ્યવહારમાં છે, તે પોતાના કાર્યમાં એટલે આત્મકાર્યમાં સૂતો છે. એટલે એની જાગૃતિ આત્મામાં એ ગયો નથી, આત્મા તરફ એનું લક્ષ નથી. બીજું આવું કથન છે, વ્યવહારને સ્વદ્રવ્ય પરદ્રવ્યને અથવા તેના ભાવોને અથવા કારણ કાર્ય આદિકને કોઈમાં ભેળવી કોઈમાં મેળવી નિરૂપણ કરે છે, માટે એવા શ્રદ્ધાંતથી મિથ્યાત્વ છે, તેથી તેનો ત્યાગ કરવો. વ્યવહારને કેવો છે, સ્વદ્રવ્યને પરદ્રવ્યને અથવા તો તેના ભાવોને અથવા કારણ કાર્ય આદિક ને કોઈને કોઈમાં મેળવીને નિરૂપણ કરનારો છે, સ્વ અને પરને ભેગા કરનારો છે. જેમ કે આત્મા છે અને આત્માના વિકારી ભાવો, એમ જ્યારે કહીએ ત્યારે વિકારી ભાવો આત્માના છે જ નહીં, અથવા તો આત્માના શુભ ભાવ અને આત્માના અશુભ ભાવ, આત્માના કર્મ, આત્માનું કંઈ છે નહીં. સ્વદ્રવ્ય તો શુદ્ધ નિર્મળ છે, શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું છે દ્રવ્ય એવું જ દ્રવ્ય, અને એ સિવાય એની સાથે જે કંઈ બીજું ભેળવવામાં આવે તો પછી એ વ્યવહાર નહીં થઈ જાય છે, પછી એ બધો વ્યવહાર થઈ જાય છે. આત્માને કર્મબંધન છે એમ કહેવું એ વ્યવહાર નહીંનું કથન છે. આત્મા એ શુદ્ધ છે અને એની સાથે તમે કર્મરૂપ મલિનતાને ભેળવો અને એવું કથન કરો, એટલે સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય સાથે ભેળવવામાં આવ્યું, એ શું થયું, એ વ્યવહાર નહીંનું કથન થયું. એટલે કોઈ પણ રીતે અહીંયા સ્વદ્રવ્યને અને પરદ્રવ્યને અથવા તો તેના ભાવોને, આત્માના ભાવને પરદ્રવ્ય સાથે પરભાવ સાથે જોડવા, અથવા તો જે કારણ છે, કારણ એ ભગવાન આત્મા કારણ પરમાત્મા છે, એનું કાર્ય પોતાના સ્વરૂપની સ્થિરતામાં પોતાના સુખને આનંદમાં રહેવાનું કાર્ય છે, એ કાર્યને બદલે એને બીજું કાર્ય છે એમ કહેવું એ પણ વ્યવહાર નહીં છે. અથવા તો કારણ જે છે એ કારણની અંદર કાર્યને ભેળવી દેવું અને નિરૂપણ કરવું એ પણ વ્યવહાર નહીં છે. એટલે એવા મિથ્યા શ્રદ્ધાંતથી દૂર રહી અને એનો ત્યાગ કરવો, અથવા તો એને એ રીતે સમજવું કે આ વ્યવહાર નહીંનું કથન છે, એ દ્વારા આત્મામાં જવાશે નહીં, એ દ્વારા આત્મામાં જવાશે નહીં. અને જેમ જે રીતે કથન છે તેમ તે રીતે સમજવું, જ્યાં જ્યાં જે જે યોગ છે ત્યાં સમજવું, તે કૃપાળુ દેવે કહ્યું છે ને, તો એ જે રીતે જેમ કહેવાયું છે તેમ એને પકડવું, બીજી અન્ય રીતે એને સમજવું, પકડવું, ગ્રહણ કરવું નહીં. એટલે વ્યવહાર નહીં ને વ્યવહાર નહીં તરીકે જાણવો, અને નિશ્ચય નહીં ને નિશ્ચય નહીં તરીકે, આદરણીય તરીકે, ગ્રહવા યોગ્ય તરીકે, મોક્ષના કારણ તરીકે જાણવો. અહીંયા હવે આગળ કહે છે કે નિશ્ચય નહીં તેને યથાવત નિરૂપણ કરે છે. જે વ્યવહાર નહીં છે તે ભેળવીને નિરૂપણ કરે છે, અને નિશ્ચય નહીં છે તેને યથાવત નિરૂપણ કરે છે. તથા કોઈને કોઈમાં મેળવતો નથી, તેથી એવા જ શ્રદ્ધાંતથી સમ્યક્ત્વ થાય છે, માટે તેનું શ્રદ્ધાન કરવું. અહીંયા વાત શેની ચાલે છે કે કયા પ્રકારે નિશ્ચય અને વ્યવહારનું શ્રદ્ધાન કરવું, કયા પ્રકારે એમને ગ્રહણ કરવા, કયા પ્રકારે એમની શ્રદ્ધા કરવી, એવો પ્રશ્ન 81 એના ઉત્તરમાં આ વાત ચાલી રહી છે. તો નિશ્ચયને એ યથાર્થ નિરૂપણ કરવા વાળો છે, માટે તેનું શ્રદ્ધાન કરવું. નિશ્ચયનું નિશ્ચયરૂપ તથા વ્યવહારનું વ્યવહારરૂપ શ્રદ્ધાન કરવું યોગ્ય છે. નિશ્ચયની વાત લીધી છે, તો નિશ્ચયનું નિશ્ચયરૂપ નિરૂપણ અને વ્યવહારનું વ્યવહારરૂપ શ્રદ્ધાન કરવું એ યોગ્ય છે. પણ એક જ નયનું શ્રદ્ધાન થતાં તો એકાંત મિથ્યાત્વ થાય છે. બીજો નય કાઢી નાખીએ, વ્યવહાર નય છે જ નહીં એમને, વ્યવહારને અભૂતાર્થ કયો, અસત્યાર્થ કયો, પણ છે જ નહીં એમ નહીં, વ્યવહાર નયનું અસ્તિત્વ જ નથી એમ નથી, એમ કરીને એને કાઢી નાખી શકાય નહીં. એટલે એક જ નયને ગ્રહણ કરીએ ત્યારે બીજો નય છે જ નહીં એમ નહીં, પણ એ જે રીતે છે તે રીતે જ શ્રદ્ધા કરવી. નિશ્ચય છે તે નિશ્ચય સમજવો, વ્યવહાર છે તે વ્યવહાર સમજવો, એ બંનેને એ રીતે સમજવા. અને જ્યારે દ્રષ્ટિનો વિષય આવે ત્યારે નિશ્ચય નહીંથી, શુદ્ધ નિશ્ચય નહીંથી જે દ્રષ્ટિનો વિષય દર્શાવવામાં આવ્યો છે એને જ ભગવાન આત્માને જ ગ્રહણ કરવો, એટલે કે એની જ શ્રદ્ધા કરવી, એમાં જ લીનતાનો પુરુષાર્થ કરવો. જો એ રીતે કરવામાં આવશે તો સમ્યક્ત્વ થશે, મિથ્યાત્વ થશે નહીં. પણ માત્ર નિશ્ચય નહીં જ છે અને વ્યવહાર નહીં છે જ નહીં એમ કરીને કાઢી નાખવામાં આવશે તો પછી એ એકાંત મિથ્યાત્વ થશે. એકાંત એક જ અંતે નિશ્ચય નહીં ગ્રહણ કર્યો એવું થશે. દ્રષ્ટિનો વિષય હોય ત્યારે એકાંતે શુદ્ધ નિશ્ચય નહીંને જ ગ્રહણ કરવો. પણ ત્યાં આપણે મુખ્યતા શું કરીએ છીએ કે દ્રષ્ટિના વિષયની મુખ્યતા કરીએ છીએ, માટે એને મુખ્ય કરીને લઈએ છીએ. એ વખતે પણ ગૌણપણે આપણે વ્યવહારને જાણીએ છીએ, એ પણ એ વખતે પણ વ્યવહારને ગૌણ કરીને રાખ્યો છે એમ નથી કે વ્યવહારને છે જ નહીં એમ નથી. એટલે એ રીતે એ સમ્યક્ત્વ છે. પરંતુ વ્યવહારને છે જ નહીં બિલકુલ કાઢી નાખીએ એમ જ્યારે કરવામાં આવશે તો એકાંત મિથ્યાત્વ થશે. નિશ્ચય નહીં જ માત્ર છે, બીજું છે જ નહીં એવી અપેક્ષા લેવામાં આવે તો એ એકાંત મિથ્યાત્વ થાય. હવે આગળ પણ કહે છે કે નિશ્ચય નહીં વડે જે નિરૂપણ કર્યું હોય તેને તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું, એ સત્ય છે. નિશ્ચય નહીંથી જે જાણવામાં આવ્યું, જે નિરૂપણ કરવામાં આવ્યું એ તો સત્ય છે, અને એને સત્ય માનીને, એ સત્યાર્થ માની તેની બરાબર શ્રદ્ધા કરવી, એને અંગીકાર કરવો, એને આદરણીય માનવો, અને એ દ્વારા આત્મામાં જવાશે એ વાતને બરાબર વિશ્વાસમાં લેવી, એ વાતનો પૂર્ણપણે વિશ્વાસ કરવો. તથા વ્યવહાર નહીં વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું, એટલે કે જે વ્યવહાર નહીંથી જે કંઈ કહેવામાં આવ્યું છે એને આત્મામાં જવું છે એ અપેક્ષાએ એને અસત્યાર્થ માનવું અને એની શ્રદ્ધા છોડવી. શ્રદ્ધા કઈ રીતે છોડવી? કે એ દ્વારા આત્મામાં જઈ શકાશે નહીં એ રીતે એની શ્રદ્ધા છોડવી. એ બધા જે કંઈ કહેવામાં આવેલા વ્યવહાર નહીંના કથનો જે છે એ માત્ર સમજવા માટેના કથનો છે, એ દ્વારા આત્મામાં જવાતું નથી. મુનિના 28 મૂળ ગુણ સહિત ચારિત્રની આપણે વાત કરીએ તો એ ચારિત્ર જે છે એ વ્યવહારથી જોઈએ તો એ સત્ય છે, પણ નિશ્ચય નહીંથી જોવા જઈએ તો એવું ચારિત્ર આત્માનું તો કોઈ છે જ નહીં. કેમ કે 28 મૂળ ગુણ સહિતનું જે ચારિત્ર છે એ મુનિને આત્માની અપેક્ષા એ નથી, પણ એ એની પર્યાયની અપેક્ષાએ છે, એ બધું એની પર્યાયની અપેક્ષાએ છે કે મુનિ થયા છે, શ્રમણ થયા છે તો પછી એમને એક ઉભા ઉભા આહાર કરવો ને એક વખત આહાર કરવો ને નગ્ન દિગંબર મુનિપણું કેશ લોચન અને અદંત ધોવન ને અસ્નાન ને આ બધું જે છે એ બધા આપણે લઈએ છીએ 28 મૂળ ગુણની અંદર, તો એ બધું શું છે, કોની અપેક્ષા? એ આત્માને છે, કેશ આત્માના છે, અદંત ધોવન દાંત ધોવા નહીં કે અસ્નાન એ આત્માનું છે, એ કોઈ વસ્તુ આત્માની છે નહીં, એ તો એ શરીર સાથે રહેલ એ શરીર સાથે સંકળાયેલી એ બધી માન્યતાઓ છે, એ બધો વ્યવહાર છે, એ બધો શિષ્ટાચાર જે છે તે મુનિની પર્યાય છે, તો મુનિની પર્યાયને યોગ્ય એવો શિષ્ટાચાર બધો હોય છે. પણ હવે એ દ્રવ્યલિંગ છે અને એને મુનિપણું માનવામાં આવે છે તો એને અસત્યાર્થ માનવું કઈ અપેક્ષાએ? કે આત્માની અપેક્ષાએ એ બધું અસત્યાર્થ છે. એ મુનિના વ્રત તપ વગેરે બધું જે છે તે કંઈ આત્મામાં જતું નથી, આત્મામાં એ જાય એટલે એ તો બધું બહાર રહી જાય છે, એટલે એમ કરીને એનું શ્રદ્ધાન છોડવું. જો એની સભાનતા રાખે, મુનિ એના 28 મૂળ ગુણ સહિત વ્રતને તપની જો સભાનતા રાખીને બેસી જશે તો એ આત્મામાં જશે કેવી રીતે? એ તો શુભમાં જ રહેશે, એટલા માટે એને છોડવાની વાત કરી છે. એટલે એ બધો વ્યવહાર છે અને એ વ્યવહાર નહીને એ પરમ સત્યની અપેક્ષાએ અસત્યાર્થ માની અને એની શ્રદ્ધા છોડવી અને સ્વરૂપની શ્રદ્ધા કરવી, સ્વરૂપમાં જવું. પ્રશ્ન 82, વ્યવહાર નહીં અને નિશ્ચય નહીંનું ફળ શું? બહુ સરસ પ્રશ્ન છે અને જવાબ પણ એવો જ છે. વ્યવહાર નહીં અને નિશ્ચય નહીંનું ફળ શું? વિતરાગે કહેલો વ્યવહાર અશુભમાંથી બચાવી જીવને શુભ ભાવમાં લઈ જાય છે, જેનું દ્રષ્ટાંત દ્રવ્યલિંગી મુનિ છે. દ્રવ્યલિંગી મુનિ 28 મૂળ ગુણ સહિત જે ચારિત્ર પાળે છે એ બધું વ્યવહાર ચારિત્ર છે અને એ વ્યવહાર અશુભમાંથી બચાવી અને શુભ ભાવમાં લઈ જનારો છે. આ વ્યવહાર છે એ વિતરાગે કહેલો વ્યવહાર છે, એમ નથી ગમે તેણે કહેલો ગમે તેમ વાત નથી, જીનવાણીમાં આવેલો એ વ્યવહાર છે. એટલે વિતરાગે કહેલો વ્યવહાર એ શું છે? તો કે અશુભમાંથી બચાવીને શુભ ભાવમાં લઈ જાય એવો છે. એના દાખલા તરીકે આપ્યું કે દ્રવ્યલિંગી છે એનું ચારિત્ર, મુનિનું દ્રવ્યલિંગ જે છે એ તે ભગવાને કહેલા વ્રત વગેરે નિરતિચાર પાળે છે, અતિચાર વિના એ ભગવાને કહેલા વ્રત વગેરેને પાળે છે અને તેથી શુભ ભાવ વડે એ નવમી ગ્રહે કે જાય છે. શુભ ભાવને લઈને દેવલોકમાં પણ જાય છે અને દેવલોકમાં પણ ક્યાં સુધી છે, એક નવમી ગ્રહવિક સુધી જાય છે. પણ તેથી એનો સંસાર છે એ ચાલ્યો જતો નથી, સંસારનો લય થતો નથી, સંસારનો નાશ થતો નથી, એટલે તેનો સંસાર તો ઉભો જ રહે છે, એને જન્મ મરણ તો બાકી રહી જાય છે. એ જે કંઈ વ્યવહાર પાળે છે એટલે દ્રવ્યલિંગી થયો છે અને અતિચાર વિનાનું ચારિત્ર પાળે છે, વિતરાગે કહેલો વ્યવહાર છે એ ગમે તેવો વ્યવહાર પણ નથી, તેમ છતાં પણ એનો સંસાર ઉભો રહે છે, સંસાર ચાલ્યો જતો નથી, સંસારનો ક્ષય થતો નથી, જન્મ મરણના આટા ટળતા નથી, ચાર ગતિમાં ભ્રમણ તો રહી જાય છે. પણ એ જ રીતે ભગવાને કહેલો નિશ્ચય, જેમ વિતરાગની વાણીમાં આવેલો વ્યવહાર અને વિતરાગ વાણીમાં આવેલો નિશ્ચય બેની વાત કરવી છે ને, એટલે કહે છે કે ભગવાને કહેલો નિશ્ચય શુભ અને અશુભ બંનેથી બચાવી જીવને શુદ્ધ ભાવમાં મોક્ષમાં લઈ જાય છે. જીવને શુભ અને અશુભ બંનેથી બચાવીને, એટલે બંધથી બચાવીને એને શુદ્ધ ભાવમાં લઈ જાય છે, એ શુદ્ધ ભાવમાં પરમ શુદ્ધિની અવસ્થા એટલે મોક્ષની અવસ્થા થાય છે. અને એનું દ્રષ્ટાંત સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિ કે જે નિયમથી મોક્ષ પ્રાપ્ત કરે છે, નિયમથી એટલે ચોક્કસ સમ્યક દ્રષ્ટિ મોક્ષને પ્રાપ્ત કરે જ છે. સમ્યક દર્શન થાય છે એટલે ધર્મની શરૂઆત થાય છે, ધર્મ એટલે મોક્ષ માર્ગમાં પ્રવર્તન, એનું નામ ધર્મ, બીજો કોઈ ધર્મ છે જ નહીં. ધર્મ શું છે? આત્માનો ધર્મ એ જ છે કે પોતે પોતાના શુદ્ધ નિર્મળ સ્વરૂપે પરિણમન કરે અને એવી જ પ્રરૂપણા જીન દર્શનમાં જીન માર્ગમાં કરવામાં આવી છે અને એ પ્રરૂપણાને બરાબર સમજીને એ માર્ગે જે પ્રવર્તે છે એ માર્ગને જે ગ્રહણ કરે છે એ માર્ગને જે ઉપાસે છે જે એ માર્ગની ઉપાસના કરે છે એવો સમ્યક દ્રષ્ટિ નિયમથી મોક્ષને પ્રાપ્ત કરે છે એટલે મુક્તિની અવસ્થાને પ્રાપ્ત કરે છે. પ્રભુ મુક્તિની અવસ્થા એટલે કર્મથી મુક્તિ, અશુદ્ધતાથી મુક્તિ, વિભાવ ભાવોથી મુક્તિ, પાપના પુણ્ય અને બંધના ભાવોથી મુક્તિ, જન્મ અને મરણથી મુક્તિ. પણ આ તો બધું નાસ્તિથી કહ્યું. અસ્થિથી જ્યાં સુધી તમે વાત નહીં સમજો ત્યાં સુધી તમને મોક્ષનું મહાત્મા આવશે જ નહીં. અસ્થિથી તો એવું છે કે જે સિદ્ધ ભગવાને પ્રાપ્ત કર્યું છે, જે કેવળી ભગવાને પ્રાપ્ત કર્યું છે, અરિંદ ભગવાને પ્રાપ્ત કર્યું છે, તીર્થંકર ભગવાને જે પ્રાપ્ત કર્યું છે, એ અવ્યાબાદ સુખ જેનો વ્યય ન થાય, કોઈપણ પ્રકારે એક સરખું રહે તેવું સુખ, કોઈપણ પ્રકારની અપેક્ષા વિના, કોઈપણ બાહ્ય સાધન વિના, ઇન્દ્રિય વિના એક સરખું અપૂર્વ અદ્ભુત સુખ, જે સુખની કોઈ રીતે કોઈ જગતના પદાર્થ સાથે કે જગતના કોઈપણ પ્રકારના સુખના આભાસ સાથે સરખામણી થઈ શકે નહીં એવું એવું એ સુખ છે. એ એવા સુખની વાત અહીંયા આપણે કરી રહ્યા છીએ. એ મોક્ષમાં એ સુખની પ્રાપ્તિ થાય છે. જે સુખ છે તે મોક્ષમાં પ્રાપ્ત થાય છે. એટલે મોક્ષને નાસ્તિથી લેવાને બદલે અસ્થિથી લેવું. મોક્ષને નાસ્તિથી લઈશું તો એનું મહાત્મ્ય નહીં આવે. શું પ્રાપ્ત કરવાનું છે? સુખની પ્રાપ્તિ કરવાની છે, આનંદની પ્રાપ્તિ કરવાની છે, જ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે. અને એ અનંતકાળ સુધી રહે તેવું, જાય નહીં તેવું એ સુખ પ્રાપ્ત થાય છે. મોક્ષ એને મોક્ષ કહ્યો છે. તો આપણે અસ્થિથી વાત લઈશું તો જ આપણને મોક્ષનું મહાત્મ્ય સમજાશે, અન્યથા એ મોક્ષનું મહાત્મ્ય સમજાશે નહીં. હવે અહીંયા આગળ એક પ્રશ્ન છે 83, એમાં કહે છે કે જૈન શાસ્ત્રોમાં બંને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે તે કઈ રીતે? જે આ ઉપર વાત આવી કે બંને નયોને સમજવા, પણ એ ગ્રહણ કઈ રીતે કરવું એની જે વાત લીધી તેમાં હજી થોડી વધારે વિશે સ્પષ્ટતા કરે છે કે જીન માર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચય નયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે, તેને તો સત્યાર્થ એમ જ છે એમ જાણવું. નિશ્ચય નયથી જે વાત કહેવામાં આવી છે એ તો સત્ય છે, એમ જ માનવું, એમ જ જાણવું, એવી જ શ્રદ્ધા કરવી. તથા કોઈ ઠેકાણે વ્યવહાર નયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે. વ્યવહાર નયને મુખ્ય કરીને પણ કેટલીક વખત કેટલીક વાત કહેવામાં આવી હોય. એ વ્યવહાર નયને મુખ્ય કરીને વાત જ્યારે કહેવામાં આવી હોય અથવા તો પર્યાયને મુખ્ય કરીને વાત કહેવામાં આવી હોય તો એ બધાને એમ સમજવું કે એ વ્યવહાર નયનું કથન છે, એ નિમિત્તને આધીન કથન છે, પરની અપેક્ષા સહિત કથન છે, અથવા તો એ ઉપચારથી કહેવામાં આવ્યું છે, એટલે એને કઈ રીતે લેવું? તો કે વ્યવહાર નયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે, તેને એમ નથી પણ નિમિત્ત આદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે એમ જાણવું. એ ખરેખર એ વસ્તુનું સ્વરૂપ એવી રીતે નથી પણ એ નિમિત્તની અપેક્ષાએ એનો એ રીતે ઉપચાર કરવામાં આવ્યો છે એમ જાણવું. અને એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે. પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બંને નયો ગ્રહણ કરવાના કયા નથી. મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી આ વાત લીધી છે કે તમે વ્યવહાર નય છે એ પણ સાચો છે અને નિશ્ચય નય છે એ પણ સાચો છે, બંને બરાબર છે, બંને સત્ય છે. જો એમ લેવા જશો તો એ મિથ્યાત્વ છે. એવું નથી, વ્યવહાર નય છે તે વ્યવહાર નય છે, એમાં ઉપચારથી નિમિત્તને આધીન કોઈક રીતે એને કહેવામાં આવ્યું છે એમ જ લેવું, અને નિશ્ચય નયનું કથન છે તે પરમ સત્ય છે એમ લેવું, એવી રીતે બંને નયોને ગ્રહણ કરવા. તો આજે અહીંયા સુધી સ્વાધ્યાય આપણે રાખીએ છીએ, પ્રશ્ન 83 સુધી. અને હવે પછી નયનો વિશેષ અભ્યાસ આપણે પ્રશ્ન 84 આવતી વખતે સ્વાધ્યાયમાં કરીશું. અત્યાર સુધી નય આપણે જે કર્યા એનું સામાન્ય ક્લાસિફિકેશન કરી અને એ સિવાય મોહનીય કર્મ અને કર્મની 148 પ્રકૃતિ એનું પણ ક્લાસિફિકેશન કરી અને આર્ટિકલ સેક્શનની અંદર તત્વધારામાં મૂકવામાં આવ્યું છે. એ સ્વાધ્યાય કરે છે એમને ઉપયોગી થશે. તો તત્વધારા લાયબ્રેરી અને લાયબ્રેરીમાં બુક અને આર્ટિકલ બે છે. એમાંથી આર્ટિકલ સેક્શનમાં જોશો તો નય અને કર્મ સંબંધી, કર્મ સંબંધીમાં બે પાના છે અને નય સંબંધીનું એક પાનું છે એ મૂકવામાં આવ્યું છે. તો ત્યાંથી જોઈ લેવું, એ ઉપયોગી થશે. જય જીનેન્દ્ર.